एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी, विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां।
नमस्कार, आजे आपणे जेमनी वात करवाना छीए એ વ્યક્તિત્વ છે ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર। 1891થી 1956 સુધીનો એમનો જીવનકાળ આપણે મોટા ભાગે એમને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ।
બરાબર,
પણ એમની ઓળખ આનાથી ઘણી વધારે, ઘણી ઊંડી છે। સામાજિક ન્યાય માટે એમણે જે લડત આપી અને આધુનિક ભારતના જે મુખ્ય વિચારકો છે એમાં એમનું સ્થાન બહુ મોટું છે। આપણી પાસે જે માહિતી છે તેના આધારે આજે આપણે એમના જીવન, એમના વિચારો અને ભારતીય સમાજ પર એમના પ્રભાવની વાત કરીશું।
ચોક્કસ।
એમનો જન્મ, જેમ તમે કહ્યું, મધ્યપ્રદેશના મોહમાં મહાર જાતિમાં થયો હતો। એ વખતે મહારાષ્ટ્રમાં આ જાતિને અસ્પૃશ્ય ગણવામાં આવતી હતી અને ખૂબ ભેદભાવ સહન કરવો પડતો હતો।
બિલકુલ, અને બંધારણ નિર્માણ એ તો એમની એક ખૂબ મોટી સિદ્ધિ હતી જ, પણ એ સિવાય પણ એ એક અદ્ભુત કાયદાશાસ્ત્રી હતા, ખૂબ જ તેજસ્વી અર્થશાસ્ત્રી, કુશળ રાજકારણી અને એક મોટા સમાજ સુધારક પણ હતા। એમનો જે મૂળ સંઘર્ષ હતો ને, એ તો પેલી અસ્પૃશ્યતા અને જાતિ આધારિત જે આખી સામાજિક વ્યવસ્થા હતી એની સામે હતો, કારણ કે એણે કરોડો લોકોને મતલબ સદીઓ સુધી દબાવી રાખ્યા હતા। એ સમયગાળો પણ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ। એ સમય કેવો હતો? ભારત હજી અંગ્રેજોની ગુલામીમાંથી બહાર આવી રહ્યું હતું, આઝાદી તરફ જઈ રહ્યું હતું, અને પછી એક નવું પ્રજાસત્તાક બનવાની તૈયારી હતી। એટલે ચારે બાજુ સામાજિક સુધારણાની વાતો ચાલતી હતી, રાષ્ટ્રવાદનો જુવાળ હતો, અને પેલી જૂની રૂઢિચુસ્ત પરંપરાઓ સામે આધુનિક લોકશાહી વિચારોનો એક સંઘર્ષ ચાલી રહ્યો હતો।
હા, અને એ જ વખતે ગાંધીજી, નહેરુ જેવા મોટા નેતાઓ પણ હતા। આપણે સાંભળીએ છીએ કે આંબેડકર અને ગાંધીજી વચ્ચે ઘણા મતભેદ હતા, અને આ મતભેદ ખાલી રાજકારણના નહોતા પણ ઊંડા વૈચારિક હતા, ખરું ને?
એકદમ। ખાસ કરીને પેલી જાતિ પ્રથાને નાબૂદ કરવાની વાત હોય કે દલિતોના અધિકારોની વાત હોય, ગાંધીજી એમ માનતા કે હિન્દુ ધર્મમાં રહીને સુધારો થઈ શકે।
હા,
જ્યારે આંબેડકરનું માનવું હતું કે આ જાતિ વ્યવસ્થાનું તો સંપૂર્ણપણે ઉચ્છેદન, મતલબ કે વિનાશ જ થવો જોઈએ। એમના પર પશ્ચિમના જે ઉદારવાદી વિચારો હતા, ખાસ કરીને એમના કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર જ્હોન ડ્યુઈ, એમના વ્યવહારવાદ અને લોકશાહીમાં શિક્ષણના મહત્વ પરના વિચારોનો બહુ પ્રભાવ હતો, અને બૌદ્ધ દર્શનનો પણ।
એમનું બાળપણ તો સંઘર્ષમય જ રહ્યું હશે। જાતિભેદના એટલા કડવા અનુભવો, શાળામાં અલગ બેસવાનું, પાણી પીવામાં ભેદભાવ, આ બધી વસ્તુએ કદાચ એમનામાં પેલી શિક્ષણ માટેની જે લગન હતી એને વધારે મજબૂત કરી હશે।
ચોક્કસ।
અને પછી પેલી બરોડાના મહારાજાની શિષ્યવૃત્તિ મળી, એ તો એમના જીવનમાં એકદમ પરિવર્તનકારી સાબિત થઈ હશે, નહીં? એનાથી જ પશ્ચિમના દરવાજા ખુલ્યા।
હા, એ શિષ્યવૃત્તિ ખરેખર એક નિર્ણાયક વળાંક હતો, કારણ કે જ્યારે તેઓ કોલંબિયા ગયા, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ગયા, ત્યાં એમને જે સમાનતા અને સ્વતંત્રતાનો અનુભવ કર્યો, એ ભારતમાં જે જાતિ આધારિત અસમાનતા હતી એની સાથે એકદમ વિરોધાભાસી હતો। અને આ અનુભવે જ એમના જીવનનું જે ધ્યેય હતું, જાતિ વ્યવસ્થાને જડમૂળથી ઉખાડી નાખવાનું, એને વધુ સ્પષ્ટ અને ધારદાર બનાવ્યો।
એમના લેખનીની વાત કરીએ તો એનિલેશન ઓફ કાસ્ટ, એટલે કે જાતિનું ઉચ્છેદન, 1936માં આવેલું એ પુસ્તક તો ખૂબ જ પ્રભાવશાળી અને ક્રાંતિકારી ગણાય છે।
હા, બહુ જ। એમણે એમાં જે કહ્યું કે જાતિ એ ખાલી શ્રમનું વિભાજન નથી, પણ શ્રમિકોનું જ વિભાજન છે। મને લાગે છે કે એની સૌથી ધારદાર વાત એ હતી કે એમણે દલીલ કરી કે સાચો સુધારો ધાર્મિક ગ્રંથોની નવી વ્યાખ્યા કરવાથી નહીં થાય, પણ એ ગ્રંથોની જે સત્તા છે એને જ નકારવાથી થશે। એકદમ સાચી વાત। અને એમનું બીજું એક મહત્વનું પુસ્તક છે ધ બુદ્ધા એન્ડ હિઝ ધમ્મ, બુદ્ધ અને તેમનો ધમ્મ। એમાં એમને બુદ્ધના જે ઉપદેશો છે એને તર્ક, કરુણા અને સમાનતા પર આધારિત એક સામાજિક દર્શન તરીકે ફરીથી સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે।
બરાબર।
અને પેલું તો ખરું જ, બંધારણ સભાની જે મુસદ્દા સમિતિ હતી એના અધ્યક્ષ તરીકે એમણે મૂળભૂત અધિકારો, કાયદા સામે બધાની સમાનતા અને સામાજિક ન્યાયના જે સિદ્ધાંતો છે એને બંધારણના પાયામાં મૂક્યા। આ તો એમનું સૌથી મોટું યોગદાન ગણાય।
એટલે કે એમના મતે લોકશાહી એટલે ખાલી ચૂંટણીઓ કે સરકાર નહીં પણ સામાજિક અને આર્થિક સમાનતા વગેરે અધૂરી હતી. એમનું પેલું સૂત્ર છે ને, શિક્ષિત બનો, સંઘર્ષ કરો, સંગઠિત થાઓ, એ આજે પણ કેટલું સાચું લાગે છે.
ખરેખર
એ માનતા હતા કે શિક્ષણ અને બંધારણીય સુરક્ષા આ જ બે હથિયાર છે શોષિતોની મુક્તિ માટે.
શરૂઆતમાં કદાચ એવું બન્યું કે એમના જે બૌદ્ધિક વિચારો હતા એની મુખ્ય ધારામાં થોડી ઉપેક્ષા થઈ, પણ પછી 1990ના દાયકા પછી એમના વિચારોનું ફરીથી મૂલ્યાંકન શરૂ થયું. અને આજે તો જુઓ, દલિત અભ્યાસ હોય કે બંધારણીય કાયદો હોય, બધે જ એમના વિચારો અભ્યાસ અને પ્રેરણાનું મુખ્ય સ્ત્રોત બન્યા છે.
હા,
અને એમણે પેલી બંધારણીય નૈતિકતાની જે વાત કરી હતી એટલે કે કોન્સ્ટિટ્યુશનલ મોરેલિટી, એનો અર્થ એ કે જે બંધારણીય મૂલ્યો છે, જે પ્રક્રિયાઓ છે, એને સામાજિક રૂઢિઓ કે બહુમતીના મંતવ્યો કરતાં પણ ઉપર ગણવાની એક નિષ્ઠા, એ વાત આજે પણ લોકશાહી માટે ખૂબ જ ખૂબ જ મહત્વની છે.
હા, દુનિયાભરમાં જ્યાં પણ ઓળખની, અસમાનતાની અને બધાને સાથે લઈને ચાલવાની વાત આવે છે ત્યાં આંબેડકરના વિચારો ખરેખર માર્ગદર્શન આપી શકે એમ છે.
એમના કેટલાક વાક્યો તો બહુ જ પ્રેરણા આપે એવા છે. જેમ કે એમણે કહ્યું હતું, હું કોઈ પણ સમુદાયની પ્રગતિ તે સમુદાયની સ્ત્રીઓએ સાધેલી પ્રગતિના આધારે માપું છું. આ શું બતાવે છે? સ્ત્રી સશક્તિકરણ માટેની એમની દૃષ્ટિ.
ખૂબ સરસ.
અને બીજું, એક જીવન લાંબુ હોવાને બદલે મહાન હોવું જોઈએ.
વાહ.
અને કેટલીક રસપ્રદ વાતો પણ છે એમના વિશે, જેમ કે એમને પુસ્તકોનો જબરજસ્ત શોખ હતો. કહેવાય છે કે એમની પોતાની લાયબ્રેરીમાં 50,000થી પણ વધારે પુસ્તકો હતા. તમે વિચારો તો ખરા,
અકલ્પનીય,
ખરેખર અદ્ભુત. અને પેલી વાત પણ છે કે એમની મૂળ અટક તો આંબા વડેકર હતી, પણ એમના એક શિક્ષક હતા, એમને બહુ પ્રેમ કરતા હતા, એમણે બદલીને આંબેડકર કરી દીધી.
અચ્છા, એમ.
હા. અને જીવનના છેલ્લા તબક્કામાં 1956માં એમણે નાગપુરમાં લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. એ કદાચ હિન્દુ ધર્મની જે જાતિ વ્યવસ્થા હતી એની સામે એમનો છેલ્લો અને સૌથી શક્તિશાળી વિરોધ હતો.
બરાબર.
અંતે એક વિચાર સાથે આપણે વાત પૂરી કરીએ. ડૉક્ટર આંબેડકરે ખાલી સમાજના ઉપરના માળખાને જ પડકાર નહોતો ફેંક્યો, એમણે તો પેલી અસમાનતાને સાચી ઠેરાવતી જે વિચારધારા હતી એના મૂળ પર જ પ્રહાર કર્યો હતો. એમણે લોકશાહીને ફક્ત શાસનની પદ્ધતિ તરીકે નહોતી જોઈ, પણ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ પર આધારિત એક જીવનશૈલી તરીકે જોઈ હતી. આજની દુનિયામાં જ્યાં લોકશાહી સંસ્થાઓ અને મૂલ્યો સામે જાત જાતના નવા પડકાર ઊભા થઈ રહ્યા છે, ત્યારે એમની પેલી બંધારણીય નૈતિકતાની જે હાકલ હતી એ આજે કેટલી જરૂરી અને અનિવાર્ય છે એ ખરેખર વિચારવા જેવું છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.